नमो अरिहंता नमो सिद्धाणं नमो આપણે છ ઢાળાના આધારથી સેકન્ડ ઢાળના બેઝિસ પર સાત તત્વોનું સ્વરૂપ સમજીએ છીએ. આપણે જોયું કે વિશ્વમાં છ દ્રવ્ય છે, એમાંથી હું એક જીવ દ્રવ્ય છું અને અનાદિકાળથી મારી જ ભૂલને કારણે ચાર ગતિમાં પરિભ્રમણ કરું. તો એ કઈ ભૂલ છે? તો આપણને પહેલી ગાથામાં કીધું કે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર્ય. એના બે પ્રકાર છે, એક છે અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર અને બીજું છે ગ્રહિત, જે આ ભાવમાં નવું ગ્રહેલું હોય. તો અત્યારે આપણે અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનું સ્વરૂપ જોઈએ છે. જે નવું ગ્રહેલું છે એ પાછળથી જોઈએ. તો અગ્રહિતમાં કેવું છે? તો આપણે સેકન્ડ ગાથામાં જોયું કે જીવાદી જે સાત તત્વ જે છે એનું સ્વરૂપ જેવું છે એવું ન જાણીને એનાથી વિપરીત માનીને જીવ જે ભૂલ કરે છે એને કારણે ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. તો એમાં એક એક તત્વનું સ્વરૂપ આપણે સમજવાનું શરૂ કર્યું હતું, રાઈટ? તો લાસ્ટ ટાઈમ આપણે જીવ તત્વનું સ્વરૂપ અને અજીવ તત્વનું સ્વરૂપ આ બે વસ્તુ આપણે જોઈ છે. જીવ તત્વનું સ્વરૂપ કેવું છે? જીવ તત્વનું સ્વરૂપ કેવું છે? ચેતન તો જીવનું જ નામ છે, પણ એનું સ્વરૂપ કેવું છે? જ્ઞાન સ્વરૂપ, ઉપયોગ રૂપ છે. જીવનું સ્વરૂપ કેવું છે? ઉપયોગ રૂપ છે. અને બીજું કેવું છે એના સિવાય? ચિન્મૂર્તિ છે અને અમૂર્તિક છે. જીવ દ્રવ્ય છે, સેકન્ડ ગાથામાં આપણે જોયું, જો પેજ નંબર 32 જેને જોવું હોય, કે જીવ દ્રવ્ય છે એ ઉપયોગ સ્વરૂપ છે. બીજું કેવું છે? કે અમૂર્તિક છે, દેખાય નહીં એવો છે. અને કેવો છે? ચિન્મૂર્તિ છે, એટલે કે એનું ચેતન સ્વરૂપ, એનું જ્ઞાન દર્શન જ એનો સ્વભાવ છે. અને હજી એક વિશેષણ કેવું છે? અનુપ છે. કોઈ પણ ઉપમા આપી ન શકાય જીવ દ્રવ્ય કેવું છે. ફરીથી આપણે શું જોઈએ છે અહીંયા? આપણે એ જોયું હતું કે આ વિશ્વમાં છ દ્રવ્ય છે, એમાં હું એક જીવ દ્રવ્ય છું, તો હું મારી જ ભૂલને કારણે ચાર ગતિમાં પરિભ્રમણ કરું છું. એ ચાર ગતિનું પરિભ્રમણ તો આપણે પહેલી ઢાળમાં જોઈ લીધું. હવે કઈ ભૂલ છે એનું સ્વરૂપ અહીંયા સેકન્ડ ઢાળમાં આપણે સમજીએ છીએ, બરાબર? તો એ ભૂલ છે આપણી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર. એ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના બે પ્રકાર છે, એક છે અગ્રહિત અને બીજું છે ગ્રહિત. તેમાં અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર જે છે એનું સ્વરૂપ અત્યારે આપણે સમજીએ છીએ. આ અગ્રહિત મિથ્યા દર્શન એટલે કે જે જીવનો એક શ્રદ્ધા ગુણ છે. શ્રદ્ધા ગુણ નું કામ શું છે? કોઈને યાદ છે? હા, જે ચીજ જેવી છે એની માન્યતા કરવી, એટલે હું કેવો છું એનું મારું સ્વરૂપ કેવું છે એની જેવી માન્યતા હોવી જોઈએ, એવી હોવી એને કહેવાય સાચી માન્યતા. અને જેવી જેવું વસ્તુ છે એવું ન માનીને કંઈક બીજું જ માનવું એને કહેવાય ખોટી માન્યતા. તો જીવે અનાદિકાળથી ખોટી માન્યતા જે કરી છે એને કહેવાય મિથ્યા દર્શન. તો એ ખોટી માન્યતા કઈ બાબતમાં છે? તો એ ખોટી માન્યતા સાત અલગ અલગ બાબતમાં છે, એ સાત તત્વના સ્વરૂપમાં સમજાવે. તેમાં સૌથી પહેલા જીવ તત્વ. તો જીવની, જીવ વિશેની જ ખોટી માન્યતા છે. કેવી ખોટી માન્યતા છે? કે જીવનું સ્વરૂપ હમણાં આપણે જોયું ને કેવું છે, કે ઉપયોગ સ્વરૂપ છે, ચિન્મૂર્તિ છે અને અનુપ છે, કોઈ ઉપમા રહિત છે, પ્લસ અમૂર્તિક છે, દેખાય નહીં એવો છે. એને કોઈ તમે ઉદાહરણથી સમજાવી શકો એવો નથી. તો કેવી રીતના સમજી શકાય? કે આપણને આ જે જ્ઞાન જ્ઞાન ફીલ થાય છે ને આપણા અંદરમાં જ, એ જ્ઞાન જે આપણને ફીલ થાય છે આત્મા એવો છે, સમજાય છે? તો આ આત્મા તો આવો છે, જીવ તત્વ આવું છે, પણ આવું નો માનીને એને વિપરીત માનવું એ જીવની જીવ વિશેની ભૂલ છે. સમજાય છે? તો વિપરીત કેવું માન્યું? જો એને આપણે થર્ડ અને ફોર્થ ગાથામાં જોયું કે જીવ સિવાયના બાકીના પાંચ દ્રવ્ય છે, કયા કયા છે? પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આ જીવ સિવાયના પાંચ દ્રવ્ય છે. આનાથી જીવનું સ્વરૂપ અલગ છે, પણ જીવનું સ્વરૂપ એવું અલગ ન માનીને વિપરીત માનીએ છે એ જીવની ભૂલ છે. તો કેવું વિપરીત માન્યું? તો જો ફોર્થ ગાથામાં કહે છે કે હું સુખી, હું દુઃખી, હું રંક એટલે કે ગરીબ, હું રાવ એટલે કે હું રાજા. આવું જે આપણે જીવને અલગ અલગ રૂપમાં માની લીધા છે એ જીવની જીવ વિશેની ભૂલ છે. ફરીથી, જીવનું સ્વરૂપ કેવું છે? કે જીવનું સ્વરૂપ તો એક જ્ઞાનવાન છે, બરાબર? વિશ્વમાં જેટલા જીવ દ્રવ્ય છે બધાનું નેચરલ સ્વરૂપ જે એનો સ્વભાવ છે એ તો બધા સેમ છે. જેવા અરિયંત સિદ્ધ ભગવાન છે એવું જ મારું સ્વરૂપ છે, અને એવું જ ઓલું નાનું એન્ટનું સ્વરૂપ છે ને? આ નીચે એન્ટ દેખાય છે ને, એ પણ આપણા જેવી છે અને એ પણ ભગવાન જેવા છે. તો આ બધા જીવ તો એક જેવા છે, પણ એની બદલે આપણે હવે કોઈએ પોતાની જાતને ગર્લ્સ માની લીધા છે, કોઈએ પોતાની જાતને બોયઝ માની લીધા છે, કોઈ માયના હવે હું બુઢો થઈ ગયો, કોઈ માયના હું તો હજી બહુ યંગ છું, આઈ સ્ટીલ હેવ અ લોંગ ટાઈમ ટુ ગો. આ આપણે આપણી જાતને જે અલગ અલગ માનીએ છે, અલગ અલગ આ રૂપ ઊભા કરી નાખ્યા છે, એ જીવની જીવ વિશેની ભૂલ છે. જીવને જીવનો માનીને પોતાને અજીવ માનવું એ જીવ તત્વની ભૂલ છે. સમજાય છે? હવે આજે આપણને આપણા લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા થઈ હતી કે પૂર્વમાં ઘણા બધા પુણ્ય કર્યા છે એનો અત્યારનો ઉદય આપણને ચાલુ છે. તો હવે કોઈએ તો બહુ બધા પુણ્ય કર્યા તો અત્યારના બહુ રીચ છે, કોઈએ થોડા ઓછા પુણ્ય કર્યા તો અત્યારના એટલા રીચ નથી, થોડા પુઅર છે, અથવા તો કોઈએ બહુ વધારે પુણ્ય ઈ જાતના કર્યા છે તો અત્યારના જ્ઞાનનું ક્ષયક્ષમ બહુ વધારે, જ્ઞાનની તાકાત બહુ વધારે છે, કોઈની થોડીક ઓછી છે. પણ આ બધું તો કર્મના ઉદયને કારણે છે, આમાં જીવનું નેચરલ ફોર્મ ક્યાંય નથી. સમજાય છે? અને આ બધા જે કોઈની શરીરની સાથેના જોડાણ રૂપની આ વ્યવસ્થા છે ને, એક શરીરને અને જીવને બેઉને મિક્સ કરીને એવું કમ્બાઇન્ડ ફોર્મ આપણે ઊભું કર્યું છે, એક ખીચડી ઊભી કરી છે, જેને શાસ્ત્રમાં અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવાય. તો આપણે એ બંનેને કમ્બાઇન કરીને આ હું છું એવું આપણે માનીએ છીએ, અને એ જ જીવની પોતાના સ્વરૂપમાં ભૂલ છે. હવે કોઈને બધું વ્યવસ્થિત હોય, ઘર મકાન બધું વ્યવસ્થિત હોય તો એમ માને કે હું સુખી છું, કોઈને કંઈક કમી હોય તો એમ માને કે ભાઈ હું દુઃખી છું. કોઈ એવી રીતના પોતાને ગરીબ માને છે, કોઈ રાજા માને છે. આગળ બી આમાં ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે, મારી પુત્રી, મારી વાઈફ, મારું ઘર, મારી ગાય, મારી કાર, આપણે લાઈફમાં જે પણ હોય એ બધું માની લો ને. તો આ બધા જીવે જે મારાપણાના ભાવ કરીને પોતાનું સ્વરૂપ જ જે ભૂલી ગયો છે એ જીવની જીવ વિશેની ભૂલ છે, બરાબર? આ આપણે બહુ ડિટેલમાં જોઈ લીધું, અત્યારના તો ખાલી રિવિઝન ચાલે છે. આગળ જોઈએ તો હવે જીવની અજીવ પ્રત્યેની ભૂલ શું છે? સેકન્ડ તત્વ અજીવ તત્વ છે, બરાબર ને? તો જીવની અજીવ પ્રત્યેની ભૂલ શું છે? ફરીથી આપણે પહેલા એક વાર ઓલું જોયું હતું કે મારા જીવ સિવાયના બાકીના પાંચે દ્રવ્ય અને બીજા બધા જીવ એ મારા માટે અજીવ છે, કેમ કે મારી સાથે એનો સંબંધ નથી ને, હું અલગ એન્ટિટી છું. તો મને છોડીને બાકી બધા વિશેની મારી ભૂલ શું છે? એ છે તો મારાથી અલગ, પણ એને મેં કાં તો પોતાના માની લીધા છે, અથવા એ હું જ છું એમ માની લીધા છે, અથવા હું એને કરું છું, હું એને ભોગું છું. ચાર પ્રકારની ભૂલ થાય છે. સમજાય છે? એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોગતૃત્વ. એકત્વ એટલે કે આ હું જ છું, આ શરીર હું જ છું, આ મારો જ હાથ છે, એ એકત્વ. મમત્વ એટલે કે આ મારું છે, આ બુક મારી છે, કોઈ પણ પર વસ્તુમાં મારાપણું માનવું. કર્તૃત્વ, આ હું કરું છું, અત્યારનો હું ક્લાસ શીખાડું છું. અથવા ભોગતૃત્વ, જો મને આ આનો સ્વાદ આવે છે, મને બહુ ભાવે છે, હું એને ભોગું છું. સમજાય છે? આ ચાર પ્રકારના જીવ ભાવ કરીને જે બધા અજીવ તત્વ છે એની સાથે પોતાનું ખીચડી કરી નાખે છે, પોતાનું જોડાણ કરે છે. અને એ જે પર દ્રવ્ય છે, બધા પુદ્ગલ છે, બધા એક સમાન છે, પણ એમાં પણ જીવ પોતાપણું કરીને એમાં જે રાગ દ્વેષના ભાવ કરે છે એને કારણે બાકી બધા તત્વોની પણ ભૂલ થાય છે. સમજાય છે? પહેલા તો જીવની ભૂલ શું હતી? કે પોતાનું સ્વરૂપ જેવું છે એવું ન માન્યું અને બીજા સાથે કમ્બાઈન કરવા. અજીવ તત્વની ભૂલ શું છે? કે બીજાનું સ્વરૂપ જેવું છે એવું ન માન્યું અને એમાં હું છું એમ માની લીધું. એકત્વ મમત્વ કર્તૃત્વ ભોગતૃત્વ માની લીધું. બરાબર? આજે આપણે એનાથી આગળ છે. આજે આપણો ટોપિક છે આશ્રવ તત્વની ભૂલ. આજે આપણો ટાઈમ શોર્ટ છે એટલે ખાલી આશ્રવ તત્વની ભૂલ જ જોશું આપણે. બરાબર? આશ્રવ તત્વની ભૂલ શું છે? જો આપણે પહેલા ગાથા વાંચીએ તો પાંચમી ગાથા એની સેકન્ડ લાઈન છે. ફર્સ્ટ લાઈનમાં શું જોયું? કે અજીવ તત્વની ભૂલ જોઈ. તન ઉપજત અપની ઉપજ જાન, તન નશત આપકો નાશ માન. શરીર સાથે પોતાનું ઉત્પન્ન થવું, પોતાનું નાશ થવું એ માની લઈએ અજીવ તત્વની ભૂલ છે. હવે આશ્રવ તત્વની ભૂલ શું છે? રાગાદિ પ્રગટ્યે દુઃખ દેન, તિન હી કો સેવત ગિનત ચેન. આનો શાબ્દિક મતલબ શું છે? રાગ આદિ, રાગ આદિ એટલે રાગ દ્વેષ અને મોહ, ત્રણેય વસ્તુ લઈ લેવાની. રાગ દ્વેષ અને મોહ આ ત્રણ વસ્તુ પ્રગટ દુઃખ દેનાર છે. તો પણ તેને હી કો એટલે તેમને સેવક, એમનું સેવન કરે છે એટલે કે એને એન્જોય કરે છે. ગિનસ ચેન, એને જ સુખ માનીને આપણે એન્જોય કરીએ એને આશ્રવ તત્વની ભૂલ જાય. ફરીથી હવે થોડુંક આપણે બેઝિક્સથી જોઈએ. આપણે શરૂઆતમાં જોયું હતું કે જીવનો એક શ્રદ્ધા ગુણ છે. એ શ્રદ્ધા ગુણ એટલે શું? કે આ હું છું એવું આપણે માન્યતા કરી. એની સાથે આ હું નથી, આ મારા માટે સુખદાયક નથી, દુઃખદાયક નથી, એ બધી માન્યતા એમાં આવી ગઈ. બરાબર? એનાથી આગળ વધીને હવે જ્ઞાન કર્યું કે આ જે જ્ઞાન મને થાય છે અત્યારના, મને સંભળાય છે, મને ફીલ થાય છે, મને ગરમી થાય છે, આ અવાજ સંભળાય છે, આ બધું જે જીવનું જ્ઞાન છે એ જીવ જ હું છું. આ મને જ્ઞાન થાય છે તો એ જીવ હું છું. બરાબર? આ આપણે એક જીવનું સ્વરૂપ ઊભું કર્યું આપણા જ્ઞાનમાં. હવે એને છોડીને આ બધું જે આપણી આજુબાજુ પૂજલ દેખાય છે, ઈ આ શરીર, આ અવાજ, આ ગરમી, આ પરસેવો, આ હવા, આ બધું અજીવ તત્વ છે. બરાબર? હવે એમાં જીવ ત્રણ ટાઈપના પરિણામ કરે છે. મોહ, રાગ અને દ્વેષ. મોહ એટલે શું? કે આપણને એક તો પોતાની સત્તા જે જીવે ઊભી કરી હતી, આ હું જીવ છું એ મને ખ્યાલ નથી, એની બદલે મેં શરીર સાથે જે ગડબડ કરી હતી એ ગડબડને કારણે હવે શરીરને જે સારું લાગે એ મારા માટે સારું અને શરીરને જે ખરાબ લાગે એ મારા માટે ખરાબ, એમ કરીને જીવે એક જે અટેચમેન્ટનો ભાવ ઊભો કર્યો છે ને, એક મિથ્યા માન્યતા જે ઊભી કરી છે એને કહેવાય મોહ. સમજાય છે? હવે જે મિથ્યા માન્યતા ઊભી કરી છે એને કારણે એમાં જે સારું સારું હોય એને એક સાઈડ મૂકો અને જે ખરાબ ખરાબ લાગે એને એક સાઈડ મૂકો. તો જે સારું લાગે એને રાખવાનો ભાવ છે કે આ હોય તો સારું, એને કહેવાય એના પ્રત્યે રાગ છે. અને જે ખરાબ ખરાબ હોય એને દૂર કરવાનો ભાવ છે એટલે એને કહેવાય એના પ્રત્યે દ્વેષ છે. તો જીવ કોન્સ્ટન્ટલી આ ત્રણ પ્રકારના ભાવ કરે છે, મોહ, રાગ અને દ્વેષના ભાવ. રાગ ને દ્વેષ મોહ ના અંતર નો આવે. મોહ ઇઝ ઓલવેઝ નેગેટિવ, રાગ દ્વેષ આર ઓલસો ઓલવેઝ નેગેટિવ. પણ એ ઓલવેઝ નેગેટિવમાં આપણે ફર્ધર બે સેક્શન કરી નાખીએ છીએ, આ સારું સારું ને આ ખરાબ સારું. આપણે આગળ બંધ તત્વની ભૂલ જોશું ને, એમાં એ આવશે કે આજે બે ને સેપરેટ કર્યા ને એ ભૂલ છે. એકચ્યુઅલી તો પુણ્ય અને પાપ રાગ ને દ્વેષ બધું સમાન જ છે, પણ એને જે સેપરેટ કરીએ છીએ ને આ સારું ને આ ખરાબ એમ કરીએ છીએ એ જીવની ભૂલ છે. અત્યારના તો શું છે કે આપણે ત્રણ ટાઈપના પરિણામ કરીએ છીએ, મોહ રાગ અને દ્વેષ. હવે આ ત્રણેય પરિણામ પ્રગટ અત્યારના પ્રેઝન્ટમાં જ્યારે થાય ત્યારે જ દુઃખ દેનાર છે, પણ તો પણ એને સુખદાયક માની જીવ માને છે એ જીવની આશ્રવ તત્વની ભૂલ છે. સમજાય છે કેવી રીતના? હવે આપણા જ્ઞાનમાં જ આપણને જે વિષય ગમતો હોય ને એ વિષય રાખો. કે સપોઝ કોઈને રીડિંગ ગમે છે, બરાબર, રીડિંગ ગમે છે. એક તો પહેલા જીવે એવી માન્યતા ઊભી કરી છે પોતાના જ્ઞાનમાં કે આ હું વાંચું છું તો એ મને ગમે છે, બરાબર. એની સામે સાચી શ્રદ્ધાને કમ્પેર કરો કે જીવનું સ્વરૂપ કેવું છે. જીવનું સ્વરૂપ તો એકદમ શુદ્ધ આત્માના આનંદમાં રહીને શાંતિ ભોગવવા જેવું છે. એ શાંતિ ન ભોગવીને બહારની કંઈક નોવેલ કે કંઈક વાંચે છે, એમાં કંઈક તો વોરનું કંઈ ડિસ્ક્રિપ્શન આવે કે જે પણ આવતું હોય, કંઈક ફિક્શન આવે તો સસ્પેન્સ આવે કે જે બી આવે, એમાં જીવને જે પોતાનું જ્ઞાન એમાં અટેચ્ડ રહે છે એને કારણે જીવને એમ લાગે છે કે આ મને ગમે છે, બરાબર. સમજાય છે? જીવે પોતાનું સ્વરૂપ જેવું છે એવું ન માન્યું, અને જે બુકમાં એનો ઉપયોગ આપણું જ્ઞાન વેસ્ટ થાય છે એ વેસ્ટ થાય છે એમાં એણે મને સારું લાગે છે અને ગમે છે એવું માની લીધું, એ પહેલાં તો જીવની મિથ્યા માન્યતા થઈ ગઈ, બરાબર. હવે મિથ્યા માન્યતા એટલે કે મોહ બુદ્ધિ એમાં બુકમાં થઈ ગઈ. હવે એમાં આ મને ગમે છે એટલે મારે બુક વાંચવી છે એટલે મારી પાસે મારે રાખવી છે, હવે એના માટે થઈને એને બુક ખરીદવી પડશે. હવે બુક તો એ પતી જાય પછી ફરીથી વાંચવાનો કંટાળો આવે એટલે નવી નવી બુક્સ જોઈશે, તો નવી નવી બુક્સ માટે બજારમાં જઈને ખરીદવી પડશે, ખરીદવા માટે તેને પૈસા જોઈશે, પૈસા જોઈશે એના માટે કમાવવું પડશે. એટલે એક જે જીવની એક બુદ્ધિ જે છે, કોઈ પણ એક આપણી માન્યતા છે એને કારણે આખો સંસાર ઊભો થઈ જાય છે. સમજાય છે? પ્લસ હવે જ્યારે એ બુક વાંચીએ છે ત્યારે જ ધારો કે સપોઝ એમાં કંઈક તો વોરનું, મહાભારતની બુક છે એમ સમજો, હવે એમાં વોરનું વર્ણન છે તો ઓલો ઓલાને કેવી રીતના મારે છે અથવા તો ઓલો ઓલાને કેવી રીતના બચાવે છે, કઈ જાતની ટેક્ટિક્સ એ લોકો યુઝ કરે છે એ જ્યારે વાંચતા ત્યારે જીવના પરિણામમાં બી એવા ભાવો આવે કે નહીં, તો એવા જ્યારે જીવને ભાવો આવે છે ત્યારે અને એ સિચ્યુએશનને અને ભગવાન કેવા શાંતિમાં બેઠા છે એ સિચ્યુએશનને કમ્પેર કરો. ભગવાન પોતાના આત્માના ધ્યાનમાં એટલા શાંતિમાં મગ્ન છે તો એ અનંત સુખને ભોગવે છે. જ્યારે એ જીવ જ્યારે ઓલી બધી ટેક્ટિક્સનો અને લડાઈનો ને બધું વાંચે છે ત્યારે એનો અંદરથી ઉપયોગ કેટલો આમ ચંચલ છે, આમ અધર છે કે નહીં, તો એ જ દુઃખ છે, એ જ દુઃખદાયક છે. પ્લસ હવે આપણે વાંચવા બેઠા છે તો આપણને કોન્સ્ટન્ટ એમાં એન્ઝાયટી હોય છે ને કે હવે આગળ શું, હવે આગળ શું, હવે આગળ શું, તો એ એન્ઝાયટી જે છે એ દુઃખદ તો છે, બીજું શું છે ને? સમજાય છે ને? તો જીવ જ્યારે બી આવા મોહ રાગ દ્વેષ પરિણામ કરે છે તો કોઈ પણ આવી સિચ્યુએશન ઊભી કરો, દરેક સિચ્યુએશનમાં જીવને આ મોહ રાગ દ્વેષના પરિણામમાં પ્રગટ અત્યારના જ દુઃખ છે. સમજાય છે? આવું દુઃખ ખાલી એક જ સિચ્યુએશનમાં નથી હોતું, જ્યારે જીવ પોતાનો આખો ઉપયોગ આત્માના જ્ઞાનમાં લગાવે ત્યારે. અચ્છા, જીવ જ્યારે ગુરુદેવના પ્રવચન સાંભળતો હોય ત્યારે સુખી છે કે દુઃખી? હા, માને છે સુખી છે, પણ જ્યારે જીવ આત્મા ગુરુદેવજીના પ્રવચન બી સાંભળે છે એ ટાઈમે પણ ઉપયોગ બહાર જઈને શું કહે છે એ સમજવામાં જ્યારે બુદ્ધિ કસાય છે તો ત્યારે જે આત્માની શાંતિ નથી ભોગવતો એનું એને દુઃખ છે. સમજાય છે? તો જીવના આવા, હવે આ તો ગુરુદેવના પ્રવચન સાંભળવાનો એ તો એકદમ ઉત્કૃષ્ટ રાગનો ભાવ છે, द्वेष ना भाव तो अपन ने प्रगट दुखदायक अपन ने भी फील थाय छे ने के सपोज कोई ने पोतानी मर्जी प्रमाणे काम न थयो अने सामे वाला पर गुस्सो आवी गयो तो गुस्सो आवे त्यारे पोताने भी फील थाय छे के हुं दुख भोगवुं छुं। ओला ने तो आखू एनवायरमेंट तो बगड़ी जाय छे, ओलो बिचारो हेरान थाय छे, तो वस्तु अलग પોતાને પણ ફીલ થાય છે કે હું દુઃખ ભોગવું છું। રાગમાં બી જીવને દુઃખ થાય છે। હમણાં જ ગુરુદેવજીના પ્રવચનમાં ગઈકાલે સાંભળ્યું ત્યારે આત્માની શાંતિ ભોગવતી વખતે કંઈક બીજું કંઈ પણ કરવાનો વિચાર આવીને ત્યાંથી ખસે છે, ત્યાં જ રાગ થઈ ગયો અને રાગ થઈ ગયો એટલે જીવ ત્યાં જ દુઃખને ભોગવવા લાગ્યો। એ જ જીવની આશ્રવ તત્વની ભૂલ છે। સમજાય છે? જીવની જે મિથ્યા બુદ્ધિ છે ને કે હું આ કરીશ તો મને એમાંથી સુખ મળશે, એ જીવની મેઇન ભૂલ છે। હવે આપણી આખી લાઈફ લઈ લો, આપણી આખી લાઈફ ખાલી એક વિકલ્પની પાછળ દોડે છે કે નહીં? જેટલા બી આપણે બધા છોકરાઓ મોટા થયા, નાનપણથી આપણને એમ શીખવાય કે ભાઈ સારું ભણીશ, સારી ડિગ્રી મળશે, તો તું સારું કમાઈશ, તો તું સુખી થશે, છે કે નહીં? શરૂઆતથી આપણને એમ જ શીખવાડવામાં આવ્યું છે કે ક્રિશ બરાબર ભણજે, જો બરાબર નહીં ભણીશ તો પછી સારી કોલેજમાં એડમિશન કેવી રીતના મળશે, સારી કોલેજમાં એડમિશન નહીં મળશે તો સારી ડિગ્રી કેવી રીતના મળશે, આ વર્લ્ડ કેટલું કોમ્પિટિટિવ છે, જો કોમ્પિટિશનમાં આગળ નહીં રહો તો ક્યાંય ફેંકાઈ જશો, છે કે નહીં? આપણને બધું આવું જ શીખવાડવામાં આવે। એક માન્યતાને કારણે આપણે આપણી લાઈફના 50-60 વર્ષ ઘસી નાખીએ છીએ કે નહીં? એની સામે આપણને નાનપણથી જો શીખવાડવામાં આવે કે ભાઈ સાચું સુખ આત્મામાં છે, તો પહેલેથી આપણે એફર્ટ કરીએ તો તેઓ કદાચ ક્યારના સુખી થઈ ગયા હોય, છે ને? કહેવાનો મતલબ શું છે કે જીવના આ જે એક એક નાની નાની માન્યતાઓ જે છે એ જીવની મિથ્યા શ્રદ્ધા છે બધી। અમુક તો એવી છે જે અનાદિથી ચાલી આવે છે એટલે એને અગ્રહિત મિથ્યા શ્રદ્ધા કહેવાય છે, અને અમુક તો અમુક એટલે ઘણી બધી એવી છે જે આપણને આ ભાવમાં એવું ઠોકીને બેસાડ્યું હોય કે આપણને ખબર જ ન હોય। આપણે દિગંબરમાં જન્મ્યા છે એટલે આ રીતની પૂજા તો કરવી જ જોઈએ, આ રીતના આમ તો કરવું જ જોઈએ, આમ તો કરવું જ જોઈએ, આ બધી ગ્રહિત મિથ્યાત્વની માન્યતાઓ છે કે એ કરવાથી મને સુખ થશે। એકચ્યુઅલી તો જે આત્મા એ જે સાત તત્વોનો વિચાર કરીને ભેદ જ્ઞાન કરીને તત્વ વિચારથી જીવ પોતાનું સ્વરૂપ સમજે છે, એનાથી સમ્યક દર્શન પ્રગટ કરે છે, એ જ એક કરવા યોગ્ય મેઇન વસ્તુ છે। સમજાય છે? ફરીથી આપણી વાત શું ચાલે છે? જીવની આશ્રવ તત્વની ભૂલ શું છે એના ઉપર વાત ચાલે છે। તો જીવ જે આવી રીતના મોહ રાગ દ્વેષના પરિણામ કરે છે એ મોહ રાગ દ્વેષના પરિણામમાં સુખ માનવું એ જીવની આશ્રવ તત્વની ભૂલ છે। વિચાર કરો તો જીવની આ સૌથી મોટી મેઇન ભૂલ છે લાઈફમાં। આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે આપણને જૈનિઝમ ભણવામાં અત્યારના એવું ફીલ થાય છે કે આ સાત તત્વનું સ્વરૂપ જે આપણે સમજીએ છીએ એ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે ભણીએ છીએ, કેમ કે આપણી આખી લાઈફનું ઓબ્જેક્ટિવ શું છે? સમ્યક દર્શન પ્રાપ્ત કરવું। સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે આપણું મેઇન બોટલ નેક શું છે? કે આ સાત તત્વોની બારામાં આપણી વિપરીત શ્રદ્ધા ચાલુ છે, જે રીતે આપણી આ બધી વાતો તો આપણી ડે ટુ ડે લાઈફની વાતો છે ને, આપણી ડે ટુ ડે લાઈફમાં આપણા શરીરને પોતાનું માનીએ છીએ અથવા તો આ મને આ જે ભાવ થઈ ગયો સારો છે, આ ભાવ ખરાબ છે, આ બધું આપણે આપણા માનીએ જ છીએ, આ બધું આપણા મગજમાં દ્રઢ રીતે બેસેલું છે। તો આને જ સુધાર કરવો, આને જ જે આપણી ઊંધી શ્રદ્ધા છે એને સીધી કરવી એ જ જીવનું મેઇન કર્તવ્ય છે, બરાબર? તો ભાઈ પૂછતા ને કે ભાઈ કરવું શું, એકચ્યુઅલી કરવાનું શું, એકચ્યુઅલી કંઈક એવું દેખાડો કે અમે કરીએ જેનાથી આપણી આ બધી ભૂલ સુધરે, બરાબર ને? કરવાનું શું છે? જેટલું બને એટલું અલગ અલગ શાસ્ત્રોમાં આત્માના સ્વરૂપનું વર્ણન છે, જાતે સેલ્ફ સ્ટડી લઈને જાતે સ્વાધ્યાય કરીને મારું સ્વરૂપ શું છે એ તમારું કર્તવ્ય છે કે તમે અલગ શાસ્ત્રમાંથી ભણો અને સમજો। હવે જેટલું ભણ્યું જેટલું સમજ્યું એને આપણી અત્યારની માન્યતાઓ સાથે આપણા જ્ઞાનમાં કોરિલેટ કરો, ત્યારે આમાં તો કહે છે આત્મામાં સુખ છે, મને તો આજ સુધી દેખાયું જ નથી, દેખાયું છે કાકા? આજ સુધી આત્મામાં સુખ દેખાયું છે? કેમ ન દેખાયું? કેમ ન દેખાયું? કેમ કે આપણે જ્યાં સુખ છે તે ગોતવા જ ન જતા, અને બહારમાં ગોતીએ છીએ. તો અનાધિકારથી જે સુખ છે એ સુખ કેવું એ જ આપણને નથી ખબર, સમજાય છે? તો આવા બધા વિચારો પોતાના જ્ઞાનમાં જાતે જ ઊભા કરીને, જેવું આત્માનું સ્વરૂપ છે, જેવું અજીવનું સ્વરૂપ છે, જેવા મારા રાગદ્વેષના પરિણામ છે, એનાથી કેવી રીતના સુધરીને સંવર નિર્જયના પરિણામ કેવા હોય, એ કેવા હોય એ બી તો સમજવું પડશે ને, કે આ ભગવાન બેઠા છે આમ શું કરે છે? આટલા વર્ષોથી આમ બેઠા છે સિમંદર ભગવાન, કેટલા વર્ષોથી કેવળી જ્ઞાન પદે કેવળ જ્ઞાનમાં બેઠા છે ને, તો શું કરતા હશે, શું અનુભવતા હશે, એમનો અનુભવ કેવો છે, શું કરે છે, એ બી પોતાના જ્ઞાનમાં આપણે જાતે ઉપાડીને વિષય બનાવવો પડશે. અને પછી પોતાની જાતને એમની સાથે કમ્પેર કરો કે એ જો કેવું સુખ ભોગવે છે અને હું શું કરું છું. આ બધું કામ આપણા જ્ઞાનમાં થાય છે, આના માટે ક્યાંય બીજે જવાની જરૂરત નથી. આપણા જ્ઞાનમાં જે કામ થાય છે એને જ શાસ્ત્રીય ભાષામાં તત્વ વિચાર કહેવાય છે. આ જે સાત તત્વ આપણે ભણીએ છીએ ને, બહુ બહુ વિસ્તૃત, બહુ બ્રોડ છે. આમાં જીવ પોતાના વિચારોમાં અને પોતાના ભાવોમાં જે જે ભૂલ કરે છે બધાનું સ્વરૂપ આમાં આવી જાય છે. તો આનું સ્વરૂપ સમજીને અને પછી ભગવાનનું કેવું સ્વરૂપ છે એ સમજીને આપણા જ્ઞાનમાં આપણે કોરિલેટ અને કમ્પેર કરીએ તો આપણી જે બધી મિથ્યા માન્યતાઓ છે ને ઓટોમેટિકલી સુધરી જાય, ઓટોમેટિકલી સારી સાચી થઈ જાય. એને જ કહેવાય સાત તત્વોનું સ્વરૂપ બરાબર સમજ્યા છે. જ્યાં સુધી જેવી એમની અવસ્થા છે એવું જ આપણે આપણી જાતને માનીએ નહીં કે ભાઈ મારી બી આવી તાકાત છે, ત્યાં સુધી એમ જ કહેવાય સાત તત્વોનું સ્વરૂપ સમજ્યા જ નથી. જેવી રીતે એમ કહેવાય ને કે ભાઈ બેલ વાગે ઘરમાં અને કોઈ ઊભું થઈને જાય નહીં, હા મેં બેલ સાંભળી, પણ સાંભળીનો ફાયદો શું? ઊભા થઈને જાઓ તો ખરા ખોલવા માટે, ઊભા થઈને જાઓ તો કહેવાય કે હા ભાઈ સાંભળી. એવી જ રીતે અહીંયા જો આપણી મિથ્યા માન્યતાઓ સુધરે તો એમ કહેવાય કે સાત તત્વનું સ્વરૂપ સમજ્યા, જો ન સુધરે તો એનો મતલબ હજી સમજ્યા જ નથી. તો કરવાનું શું કે ભાઈ જો 20-25-35 વર્ષથી ગુરુદેવના પ્રવચન બી સાંભળતા હોઈએ તો પણ આનું સ્વરૂપ બરાબર સમજ્યા નથી, તો કરવાનું શું? ફરીથી આ શાસ્ત્રોમાં જે આત્માનું સ્વરૂપ બતાવ્યું છે, જે મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે અને જે જીવની ભૂલો બતાવી છે એ વાંચીને ફરી ફરી પોતાના જ્ઞાનમાં તત્વો વિચાર કરીને સાચી વસ્તુ કેવી રીતના છે, સાચી આખી વિધિ કેવી રીતના ચાલે છે, આખો મોક્ષ માર્ગ કેવી રીતના છે એ સમજવું એ જ જીવનું એકમાત્ર કર્તવ્ય છે. સમજાય છે? આટલું ક્લિયર છે? કોઈને આશ્રવ તત્વના આની ભૂલમાં કોઈને કઈ પ્રશ્ન છે? નહીં. આજે આપણો શોર્ટ ક્લાસ છે તો આપણે અહીંયા જ પૂરું કરીએ છીએ. હા, આપણે નેક્સ્ટ ક્લાસમાં બંધ અને સંવર તત્વની ભૂલની વાત કરશું, છઠ્ઠી ગાથાથી આગળ વધારશું. અત્યાર સુધી આપણે ગુરુદેવશ્રીના પ્રવચનની પેરેલલમાં ચાલીએ છીએ. પહેલી ઢાળના ચાર પ્રવચનો હતા એ આપણે લાસ્ટ યર થઈ ગયા છે. સેકન્ડ ઢાળના પાંચમું, છઠ્ઠું અને સાતમું પ્રવચન સુધી આપણું અત્યારના થઈ ગયું છે. એટલે જે જે ઘરે રિવિઝન કરતા હોય સાત પ્રવચન સુધી આપણો ટોપિક કવર થઈ ગયો છે. નેક્સ્ટ ક્લાસમાં જે છઠ્ઠી ગાથા છે ત્યાંથી આપણે આઠમું પ્રવચન અને આપણે આગળ એવી રીતના ટોપિક વધ્યા છે. ચાલો જીનવાણી સ્તુતિ કરીએ છીએ. એક મિનિટ. હા બોલો.
આપણે જોયું કે આત્મા તમે જોયું આત્મા અવતી અસ્પષ્ટ છે, જે બધું થઈ આત્મા જ પ્રસિદ્ધ થાય છે, તમે તેમાંથી તમારો ઉપયોગ આવા જાય છે એટલે તમે બાકી ગુરુદેવ ગુરુદેવ પ્રવચન નહીં સાંભળે એવું ના આવે શું છે કે દૂધ તમે બતાવ્યું કેવી છે કે તમારી શાંતિનો ભંગ છે, તમારો ઉપયોગ બહાર આવ્યો એટલે બાકી દૂધ
એકચ્યુઅલી આપણે એમ કહીએ ને કે જ્ઞાનથી આત્મા જણાય છે, જ્ઞાનથી તો જણાય છે પણ આપણા જે રાગદ્વેષના પરિણામ થાય છે એ પણ આપણને પ્રત્યક્ષ ફીલ થાય છે કે નહીં? તો એ ફીલ થાય છે એ બી આપણા જ આત્માને પ્રસિદ્ધ કરે છે. કેમ કે આ શરીર તો પુદ્ગલ છે, તો જળ માટી ધૂળ છે, એનામાં તો કંઈ ફીલ કરવાની કે કોઈ પરિણામની તાકાત જ નથી. તો જે પરિણામ આપણને ફીલ થાય છે એ પણ આપણા જ આત્માને દેખાડે છે, સમજાય? તો એ આપણા આત્માને દેખાડે છે, તો એનાથી પહેલા આપણા આત્માને પકડો, એક પાર્ટીમાં એને ઊભું રાખો આપણા જ્ઞાનમાં, અને પછી બીજી પાર્ટીમાં પુદ્ગલ ધર્મ અધર્મ આકાશકાળ બાકીના દ્રવ્યને ઊભા રાખો. હવે આ જે પરિણામ આપણને ફીલ થાય છે એમાંથી જ હજી સેપરેટ કરાવી દે, એમાંથી જ આશ્રવ બંધને બહાર કાઢો. આશ્રવ બંધ એટલે શું? જીવના જે આ એક બાજુ જ્ઞાન થાય છે અને એક બાજુ રાગ દ્વેષના પરિણામ થાય છે. તો જે જ્ઞાન થાય છે એને જીવની પાર્ટીમાં રાખો, અને રાગ દ્વેષ જે થાય છે એને આશ્રવ બંધની પાર્ટીમાં રાખો. આપણે જે અંદર આપણા જ જ્ઞાનમાં જે બધું પ્રેક્ટિસ કરવાની છે ને, એ આ જેમ જેમ વધારે સાંભળશું, પોતે પ્રેક્ટિસ કરશું, તો હજી વધારે ચાલો જીનવાણી સુધી કરીએ.
હે જીનવાણી ભારતી તોહી જપો દિન રેન, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ ચેન, જાવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેત હું દો.
બોલો જીનવાણી માત નો જય.